સમર્થ ન રહ્યો. જ્યારે વાસુદેવ નારાયણે, એટલે પુરુષોત્તમ નારાયણ પોતાની સામર્થ્ય અંદર જ્યારે મૂકી, ત્યારે તમામ સર્જન કરવા માટે વિરાટ સમર્થ થયો. બાકી અંતર્યમી સ્વરૂપે તો હતા જ, પણ સર્જન કરવાની સામર્થ્ય તો વિરાટ નારાયણની અંદર જ્યારે પુરુષોત્તમ નારાયણ પ્રવેશ કર્યો, પોતાની સામર્થ્ય જ્યારે અલગથી મૂકી, ત્યારે એ સર્જન કરવા માટે સમર્થ થયો. એવી રીતે જ્યારે જ્યારે અવતાર આદિકનું ધારણ થાય, ત્યારે ત્યારે પોતાની અલગથી સામર્થ્ય જ્યારે સ્વયં મૂકે છે, ત્યારે જ અવતારો કાર્ય કરવા માટે સમર્થ થાય છે. બાકી પોતાની સામર્થ્ય જો ન મૂકે તો એ કશું જ કરવા માટે સમર્થ નથી. મહારાજે અહીં બીજું એક દ્રષ્ટાંત આપ્યું, પરમાત્મા સાકાર છે એનું, કે કેવી રીતે સાકાર સમજવા અને કેવી રીતે પરમાત્મા અને લોકો નિરાકાર સમજી કેવી ભૂલથી સમજી બેસે છે, તો કે કાર્યને જોઈને પરમાત્માને નિરાકાર સમજે છે, પણ કારણ સ્વરૂપે તો પરમાત્મા સાકાર જ હોય. કાર્ય સ્વરૂપે મારે અંતર્યામી સ્વરૂપે વ્યાપક સ્વરૂપે જ્યારે પરમાત્મા પ્રવેશ કરે, ત્યારે લોકોને મને પરમાત્મા નિરાકાર છે, પણ પરમાત્મા નિરાકાર હોય નહીં, ભગવાન સદાય સાકાર છે. કેવી રીતે? તો કે સૂર્યનું જે તેજ છે એ નિરાકાર જેવું જણાય છે, પણ સૂર્યનારાયણ તો સ્વયં તો સાકાર જ છે. અગ્નિદેવ કાર્યને રૂપે જો તો નિરાકાર જણાય છે, પણ કારણ રૂપે તો સદાય સાકાર છે. દ્રષ્ટાંત પણ સિદ્ધ કરી દીધું કે જ્યારે સૂર્યદેવને, અગ્નિદેવને અજીર્ણ થયું, તો ખૂબ યજ્ઞો થયા, અજીર્ણ જ્યારે થયું ત્યારે મૂર્તિમંત બની અને કૃષ્ણની પાસે આવ્યો હતો, અને ફરીને પાછું ઇન્દ્રનું જ્યારે વન બાળ્યું ત્યારે પોતાના કાર્ય રૂપે નિરાકાર બનીને પણ આકારને લુપ્ત કરે, એટલે મનુષ્ય આકાર જતો એને લુપ્ત કરી અને ખાંડવોને પણ વાળવા સમર્થ થયો હતો. માટે કાર્ય રૂપે પરમાત્મા મહારાજ કે અંતર્યામી સ્વરૂપે તમામ વસ્તુને દેખે છે, માટે એને પણ સાકાર જ સમજવું, એને પણ સાકાર સમજવું. કાર્ય રૂપે જો સાકાર હોય તો કારણ રૂપે તો સાકાર હોય જ, એમાં શંકાને સ્થાન નથી. મહારાજ કે આ વાતને આમ સમજે તો કોઈ દિવસ બાદ આવે નહીં. અને પરમાત્માની જે અંતરેમી શક્તિ છે એ પણ, એ તો એક પરમાત્મા જે છે એની કિરણ રૂપમાં બ્રહ્મ છે, એ અંતરયામી સ્વરૂપે રહ્યું છે. બાકી પરમાત્મા તો એથી પર છે. અંતરયામીની બાબતે ભગવાન આમ બહુ એમાં દખલગીરી કરતા નથી. જેમ બહુ મોટો શેઠ એવો હોય, બહુ મોટો ટાટા બિરલા જેવો, હવે એના મેનેજરો જે હોય ને, એના મેનેજરો એ મોટા મોટા રાજા જેવા હોય, અને રજવાડાના રાજા એવું કામ કરે એવા તો એના મેનેજરો કામ કરી શકે, એ મંત્રીમી પણ આનું કામ એ કાંઈ નાનું સૂનું નથી. પણ તેમ છતાં એ કાર્ય પણ ભગવાન સંભાળતા નથી, બ્રહ્મને સોંપ્યું છે, એને કિરણરૂપ બ્રહ્મ છે એને સોંપ્યું છે, તે બ્રહ્મ એ બધું કરવા માટે શક્તિમાન છે, સર્વેની અંદર વ્યાપવા માટે સમર્થ છે. અને પરમાત્મા તો મૂર્તિમાન થકા સર્વ થકી નારાજ છે, અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે, અને પોતે ભગવાન તો સદાય સાકાર જ છે. માટે જેને કલ્યાણ ઈચ્છવું તેને તો ભગવાનને મૂર્તિમાન સમજીને તેનો આશ્રય દ્રઢ રાખવો, અને વાત પણ એવી કરવી જે કોઈને ભગવાનનો આશ્રય હોય તે ટળે નહીં. લો, વાત પણ એવી કરી મહારાજ કે ભગવાનનો જે આશ્રય જીવને થયો છે ટળે નહીં, એવી વાત કરવી કે ભગવાન કોઈ નિરાકાર સમજાય નહીં. હવે નિરાકારને સાકારમાં આપણે કાંઈ મથવાની જરૂર નથી, એ પાયો તેવો દઢ થઈ ગયો છે કે કોઈ કાળાંતરે નિરાકાર સમજાય એમ તો નથી, પણ સર્વોપરી બાબત સમજાવવામાં થોડોક ડખો રહ્યો જાય છે. એક બીજી વાત ભક્તજનો તમને કહું, જો મહારાજ જ્યારે જ્યારે ઉપાસનાની વાત કરી છે, મહારાજ અને અન્ય અવતારો જો સરખા હોત અને મહારાજને એવું જ કેવું હોત એમ બધા હરખા છે, મહારાજ ઉપાસનાની વાત કહેતા ડર્યા હું કામ, સમજાય તમને? જ્યારે જ્યારે ઉપાસનાની વાત કરીને ત્યારે ત્યારે મહારાજ શું બોલ્યા? મનમાં એમ થાય છે કે વાત ન કરીએ, રખાય ને મનમાં એમ થાય છે કે તમે ક્યાંક ધાર્યો નહીં, ન નીકળે ને તમે ઠામુકા મૂળગેથી પડી જાઓ, તો આવા મહારાજના સ્વયંના શબ્દો છે. એમ જ કેવું હોત કે અમે તો બીજા અવતાર જેવા છીએ, એમ તો માનતા જ હતા, સમજાય તમને? એમ તો બધા માનતા જ હતા, કોણ નતું માનતું કહો? ક્યાં સાધુ ક્યાં હરિભગત એમ નતું માનતા કે મહારાજ ભગવાન છે, અને અમે ભગવાન છીએ એમ જો કેવું હોત તો એમાં ડરવાની શું જરૂર હતી, એમાં શું ડરવાની જરૂર હતી? પણ અમે કેવા ભગવાન છે એ વાત જયારે મારે દેખાડવા રહી ત્યારે મારે ડર્યા છે. શું કામ ડર્યા? કે આ બધા નિકી આમ લિંગટ ગાંઠો વાળી રાખી છે કે મહારાજ બીજા અવતાર જેવા છે, અમે જો અવતારી છે એમ કહે છું. આ મૂળ ગામ જ જાહે તો કે આવું તો કદી સાંભળ્યું નથી, આ તો કેવી વાતો કરે, માટે હાલો મૂકી પડતા ને બીજી ભજી. હવે હું આવ્યો છું મારું સ્વરૂપ સમજો ને આ મૂળ ગામે જ જાય. એટલે મહારાજ વારંવાર ઉપાસના વાત જયારે કરી છે ત્યારે ડર્યા છે, અને ડરતા ડરતા જ મહારાજે વાત કરી છે. માટે ભગવાનના ભક્તો આમાં ભૂલ ન કરે. મહારાજ એવી વાત કરે નિશ્ચય રૂપી ગર્વનો કદી પાત ન થાય. નિશ્ચય જે દઢ થયો છે કે આ મને મળ્યા એ સ્વયં પુરુષોત્તમ નારાયણ છે, સર્વોપરી ભગવાન છે, એ વાતનો કોઈ પાત ન થાય. કારણ કે નહીતર કોઈને એમ થઈ ગયું એવું ક્યાં મહારાજ કીધું, પણ આમ એવું જ કીધું છે મહારાજ. એનું પુરાવો તમને કહું. મહારાજ કે ભગવાનના સુખ નિશ્ચય રૂપી ગર્વ હોય તેનો તેને ભગવાનનું જે અક્ષરધામ તે રૂપી ફળની પ્રાપ્તિ થાય છે, અને નિશ્ચયમાં ફેર રહે તો પાત થઈ જાય તો અક્ષરધામની પ્રાપ્તિ થાય નહીં. જો બીજા અવતાર જેવા સમજે તો બીજે ગરી જ જાય ગોલોક વૈકુંઠમાં, તો પછી અક્ષરધામ કેમ મળે? અક્ષરધામ મળે એમ નથી, માટે અક્ષરધામ મળે અને મહારાજની મૂર્તિનું સુખ સદૈવ મળે. મહારાજ કે એવી જ વાત તમારે સદૈવને માટે કરવી. આવી અજોડ વાતો છે ભાઈ, પણ કેવળ વાતથી નહીં ગદેવો, જેની વાત કરીએ છીએ ભગવાનને પાછા ભજવા પડશે બહુ, સમજાય છે? કેવળ વાતથી નહીં ગદે, એ મહારાજને પછી હૃદયમાં ધારવા સંભાળવા, એ મૂર્તિના એક એક અંગની અંદર મનને પરોવવું. મારે નાસિકા જોઈ તો નાસિકા જોઈ રાખવી, આંખે જોઈ તો આંખને જોઈ રાખવી. એ મૂર્તિનું સુખ કોઈ અલૌકિક છે? કેટલું સુખ છે! તો એ મહામુક્ત મહારાજની મૂર્તિને જ્યારે નિહાળે છે ત્યારે એક તિલકી એક ચિહ્નથી બીજા તિલકી બીજા ચિહ્ન ઉપર જવો તો કોટાન કોટી કલ્પો વીતી જાય, તોય ત્યાંથી ત્યાં જઈ નથી શકતા, એટલી વૃત્તિ એકાકાર થઈ જાય છે. તો કલ્પના કરો મહારાજની મૂર્તિનું સુખ કેટલું હશે. માટે એ મૂર્તિને ધારતી જાવી, વિચારતી જાવી, હૃદયમાં ઠેરાવતી જાવી. આમ ઠેરાવ કરવો એવો આવ્યો. મોટા મોટા સંતો મહારાજની મૂર્તિને ધારતા કેમ ધારતા ખબર? પ્રવૃત્તિ હોય. સિદ્ધાનંદ સ્વામીને જો અખંડ મૂર્તિ ધારવો એવો સંકલ્પ હતો, પણ સેવા કરવી પડે. પછી પહેલાં તો હાથે દળવાની ઘંટી હતી ને, તે ઘંટીએ દળવા જાય ને તો દળતા દળતા એટલે વચ્ચે ખીતો આવે. તમને ખબર ન હોય જોઈએ ને ખબર, વચ્ચે ખીતો હોય ન્યા મૂર્તિને ઠેરાવે. એટલે આમ કે પ્રતિમા મૂકે એમ નહીં, હો વૃત્તિથી મૂર્તિને ત્યાં ઠેરાવે ને ત્યાં વૃત્તિ રાખીને પછી સ્વામી દળે રાખે એમ. પણ મૂર્તિને હલવા દે નહીં, મૂર્તિને જાવા દે નહીં. એ ભગવાનના ભક્તોએ મૂર્તિને હૃદયમાં ધારીને કાર્ય કરવું. એમ એનો પાવર જુદો હશે, મનની અંદર આનંદ જુદો હશે. બીજા નંબરમાં કરતા પણ નીકળી જાય, અને કરતા પણ નીકળવું એ કાંઈ સામાન્ય બાબત નથી. અને જીવને જ્યારે કરતા પણ નીકળી જાય ત્યારે ભગવાન એના ઉપર બહુ જ રાજી થાય છે. ભગવાનના ભક્તોએ જે કરતાપણું કાઢ્યું છે, ક્યારેક ક્યારેક આપણે વાંચતા હોય તો આપણા મનમાં એમ થાય વાહ ભાઈ વાહ, આવું તો બીજાથી ન થાય. પુરુષોત્તમ નારાયણનો ભક્ત કરી શકે, કરતાપણું કાઢી શકે. એક પ્રસંગ તમને કહું. દાદા ખાચર અને ભડલીવાળા ભાણબેનો ઝઘડો ચાલતો. પછી ભડલીવાળા ભાણને ત્યાં સમાધાન કરવા માટે બધો ઝઘડો થયા પછી મહારાજ ભગુજીને મોકલ્યા, અને ભગુજી બહુ બુદ્ધિશાળી હતા. 7 દિવસ સુધી સતત દાખલો કરીને સમાધાન કરાવ્યું ભગુજી, અને બહુ સરસ સમાધાન થયું. પછી સમાધાન ભગુજીએ કરાવ્યું અને મહારાજ વખાણ રતનજીના કરે, વાહ અમારો રતનજી વાહ, કે કોઈથી સમાધાન ન થાય ને એ સમાધાન રતનજીએ કરાવ્યું. કે એમ કહીને મહારાજ રતનજીને શિરપાવ આપ્યો, અને એવી મનુષ્ય લીલા મહારાજ કરી. 7 દિવસ સુધી મહારાજ બસ કોઈ સાધુ પાસે જાય, કોઈ હરિભગત પાસે જાય, ખાલી કોઈ બેઠું હોય સભા બેઠો એમાં એની જ વાત કરે કે રતનજી એટલે રતનજી, કે રતનજી જેવું કોઈ કામ ન કરી શકે. અમને કેટલાય સમયથી ચિંતા રહેતી હતી, અમને ઊંઘ નહોતી આવતી, આવી લીલા કરે લે. અમને ઊંઘ નહોતી આવતી ને ક્યાંય શાંતિ નહોતી થતી ને ખાવું નહોતું ભાવતું, સતત ભય રહેતો હતો કે બદલીવાળા ભાણનો હમણાં આવશે મને મારશે, તો હમણાં આવશે તમને મારશે, તો આવો બહુ જ ભય રહેતો હતો. પણ રતનજી ભારે બુદ્ધિશાળી, કે રતનજીએ સમાધાન કર્યા નહીં કે હવે શાંતિ થઈ ગઈ. આમ સતત 7 દિવસ સુધી મારે એ જ લીલા કરી રાખ્યા. ભગુજી પડખે ઉભા, પણ ભગુજીને સંકલ્પ ન થાય કે આ રતનજી તો ક્યાંય ગયા નથી, સમાધાન માત્ર મેં કરીને મહારાજ રતનજીના વખાણ કરે. ભગુજીને નથી ને બીજા સંતોન થઈ ગયો, ભગુજીને ગયા
ભગુજી તમને કાંઈ નથી થતું, જેને ખબર હતી ને કે સમાધાન ભગુજી કરાવ્યું છે, આ મહારાજ હાથ દિવસથી લાગ્યા છે એક ધારા રતનજી રતનજી, તો તમને કાંઈ નથી થતું કે? અને તમે બોલતા નથી કે મહારાજ સમાધાન તો મેં કરાવ્યું, તમે આ રતનજીને લઈને મંડ્યા છો ત્યાં? ત્યારે ભગુજી બહુ સરસ જવાબ આપ્યો કે સ્વામી મારી શું હેસિયત કે હું સમાધાન કરાવી શકું? એ બદલીવાળા ભાનની સાથે મારી કઈ હેસિયત, મારી કઈ શક્તિ હું સમાધાન કરાવી? સમાધાન તો મહારાજે કરાવ્યું છે કે મેં ક્યાં કરાવ્યું છે? મારે હૃદયની અંદર રહે અને મહારાજે સમાધાન કરાવ્યું, ત્યાં મારા હૃદયમાંથી નીકળી એટલે સમાધાન મહારાજે કરાવ્યું, તે સન્માન કોનું થવું જોઈએ? મહારાજનું થવું જોઈએ, જેને સમાધાન કરાવ્યું એનું સન્માન થવું જોઈએ. સમાધાન મહારાજે કરાવ્યું માટે સન્માન મહારાજનું જ હોવું જોઈએ. સમાધાન કરાવ્યું ત્યાં સુધી મહારાજ મારા હૃદયમાં બિરાજતા હતા, અત્યારે મારા રતનજીના હૃદયમાં બિરાજે, સન્માન રતનજીનું જ થાય ને મારું શેનું થાય કે? લે એની સમજણ જુઓ તમે, સમાધાન મહારાજે કરાવ્યું, સન્માન મહારાજનું હોય, ત્યાં સુધી મહારાજ મારા હૃદયમાં બેઠા હતા, અત્યારે મારા રતનજીના હૃદયમાં સંપૂર્ણ બેઠા છે, તો સન્માન કાંઈ રતનજી નથી થતું, મહારાજનું જ થાય છે, એમાં મને અરક્ષક શાનો થાય? કેટલું કરતા પણ ઉડાડ્યો. આ શબ્દ સાંભળ્યા તો મહારાજ ગડગડતી મૂકી ભગુજીને ભેટી પડ્યા, સાબાશ મારો ભગુજી, સાબાશ કેલો. ભગવાનના ભક્તને જ્યારે મહારાજના સ્વરૂપમાં હેત થાય, મહારાજનું સ્વરૂપ જેમ છે સમજાય, તે દિવસે એને કરતાપણું મહારાજનું થઈ જાય, બધું કરનારો મારો મહારાજ છે. માટે ભગવાનના ભક્તો ખૂબ ભજન કરીને આવું અંગ કેળવે કે કરનારો મારો મહારાજ છે. સારું કર્યું તોય મારા મહારાજે કર્યું, ખરાબ કર્યું તોય મારા મહારાજે કર્યું. ક્યારેક એવું આપણું ઉપલબ્ધ દેખાય કે ખરાબ થયું, પણ ત્યારે વિચાર થાય કે આમાં કંઈક મારા મહારાજ લીલા કરે છે, તો એને કોઈ દિવસ હર્ષ શોક થાય નહીં. તો બે જણા વ્યવસ્થિત બોલાવાનું, બહુ હેત કરાવે તો ખૂબ આનંદ થાય, બે જણા હરખું ન કરે તો દુઃખ થઈ જાય. કારણ કે ત્યારે એમ મનાવણો હોય કે સન્માન મારું જ થયું, અપમાન પણ મારું થયું. અને નેતર નક્કી કર્યું હોય તો આમાં સન્માન થાય તો મારા મહારાજનું થાય છે, અને અપમાન થાય તો મારા મારા લીલા કરીને જીલે છે, તો સંકલ્પ ન થાય. માટે એવા અંગને કેળવવું ત્યારે શ્રીજી મહારાજ રાજી થશે. માટે એવા અંગને કેળવવા માટે અખંડ મહારાજના સ્વરૂપમાં વૃત્તિ રાખતા મહારાજનું સુખ જ્યારે આવવા માંડશે, એટલે બીજા સુખ બધા એક બાજુ થઈ જશે, આઘા પાછા થઈ જશે. જેવી રીતે કૂવો પાણીને ભીરો હોય અને ઉપરથી કોઈ પાણો નાખે, અંદર લીલ જામેલી હોય, તો પાણો પડે તેની સાથે લીલ આઘી પાછી થઈ જાય ને, એ ક્યાં સુધી આઘી પાછી રહે? જ્યાં સુધી પાણાની કંપારી બંધ ન થાય ત્યાં સુધી. એમ જીવની અંદર બધો લીલ જામી ગયો છે, કામનો, ક્રોધનો, લોભનો, સ્વાદનો, સ્નેહનો, માન, આ બધો લીલ જામ્યો છે, પણ એની અંદર મહારાજની મૂર્તિ મૂકે એટલે લીલ બધો આગો પાછો થઈ જાય. પણ ક્યાં સુધી આગો પાછો રહે? મહારાજની મૂર્તિને ધારતો રહે ત્યાં સુધી. મહારાજને મૂકે એટલે પાછો એકમેક થઈ જાય. માટે મહારાજની મૂર્તિને મૂકવી જ નહીં કે જેને કારણે કામ, ક્રોધ, લોભ, સ્વાદ, સ્નેહ, માન આદિ લીલ પાહે ન આવે, બહુ સુખ આવશે. માટે ભક્તો કથા સાંભળતા સાંભળતા મહારાજને ધારતા જાજો, મહારાજની મૂર્તિને સંભાળતા જાજો. સુખ માત્ર તો મૂર્તિ છે, દોષ ટાળવાનું માધ્યમ તો મહારાજની મૂર્તિ છે. મહારાજની મૂર્તિ ધાર્યા વિના, મહારાજને સંભાળ્યા સિવાય જીવ ગમે એટલો દાખલો કરે તોય પણ સમ્યક સુખ્યો થાય એમ નથી. માટે મહારાજને ધારતા ધારતા કથાને સાંભળજો. હોય બીજો પ્રશ્ન આપણે જોઈએ છીએ. પછી શ્રીજી મહારાજ વાડી થકી દાદા ખાચરના દરબારમાં પધાર્યા અને ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા પર બિરાજમાન થયા અને પોતાના મુખારવિંદને આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા વરણ બેઠી હતી. પછી શ્રીજી મહારાજે નાના નાના પરમહંસને બોલાવીને પરસ્પર ચર્ચા કરાવી. પછી અચિંત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણને વિશે ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ થઈ એનું વિશેષ કારણ કોણ છે? પછી એ પ્રશ્નનો ઉત્તર તો કોઈથી થયો નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે લ્યો એ પ્રશ્નનો ઉત્તર અમે કરીએ. અને જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેનું રૂપ જુદું કહીએ, જે જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજે જ પ્રીતિ ટળી જાય છે.
માટે ભગવાનનું જે અક્ષરધામ છે ને તેને વિશે જે સુખ છે તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે, અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે જ છે। માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય। જેમ ત્રાંબાનો પૈસો કોઈ પુરુષના હાથમાં હોય તેને જ્યારે તે પૈસા સાથે સોનામોર કોઈ આપે ત્યારે તાંબાના પૈસામાંથી હેત ઉતરી જાય છે, એવી રીતે જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વે થકી વૈરાગ્ય પામે છે, અને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે। કેટલી સરસ વાત મહારાજ કરી, મારે કે જીવની પ્રકૃતિ ભગવાન એવી આપી છે કે જે જે શ્રેષ્ઠ પદાર્થ દેખાય તેમાં તેમાં હેત કરે, પણ જ્ઞાનાશ પ્રાપ્ત એવો નથી થયો। કેવો? કે બધા કરતા સુખના નિધિ તો મહારાજ છે, બીજે ત્રીજે સુખ મનાય છે એનું કારણ એ છે કે ભગવાનની મૂર્તિના સુખ સુધી દ્રષ્ટિ પહોંચી નથી। અહીં મહારાજ કેવું કીધું, જો જીવ માત્રનો એવો સ્વભાવ છે જે સારું પદાર્થ દેખે ત્યારે તેથી ઉતરતું જે પદાર્થ હોય તેમાંથી સહેજ જ પ્રીતિ ટળી જાય છે। માટે ભગવાનનું જે અક્ષરધામ છે અને તેની વિશે જે સુખ છે તેની આગળ જે આ માયિક સુખ છે તે તો નકલ જેવું છે। મૂળ પ્રશ્ન કેવો હતો? અચિંત્યાનંદ સ્વામીનો પ્રશ્ન હતો, મહારાજ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ આ ત્રણમાંથી પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ કરવાનું કોણ મુખ્ય સાધન છે? તો મહારાજ કે લો તમને પૃથક પૃથક કરીને દેખાડી, એમાં મહારાજ પહેલું સાધન બતાવે છે, વૈરાગ્યનું રૂપ દેખાડે છે। એમાં મહારાજ એવી વાત કરી કે પરમાત્માના અક્ષરધામના સુખની જ્યારે ઈચ્છા થાય અથવા તો એમાં દ્રષ્ટિ જ્યારે જાય ત્યારે બાકીનું બધું નકલ જેવું થઈ જાય છે। અહીંયા પણ ભક્તજન એક વાત બહુ સૂક્ષ્મ સમજજો, અહીંયા મહારાજ એમ કે છે ભગવાનના અક્ષરધામના સુખમાં વૃત્તિ જાય એટલે બીજું સુખ નકલ થઈ જાય છે। બીજી બાજુ મહારાજ પ્રથમના 43માં કે 44 બેમાંથી એક છે, મહારાજ શું વાત કરે છે? મહારાજ કે ભગવાનનો જે ભક્ત ચતુર્ધામ મુક્ત નિચ્છે નહીં, ભગવાનના ધામમાં જવું, ભગવાનની સમીપમાં રહેવું, ભગવાન સરખા ઐશ્વર્યને પામવું, ભગવાન જેવા રૂપને પામવું એમ ઈચ્છે નહીં, ઈચ્છે તો એને સકામ ભક્તિ કહેવાય। અહીંયા તો એમ કહે છે ભગવાનના ધામમાં સુખમાં વૃત્તિ જાય એટલે બાકી નકલ થઈ જાય, તો એ કેમ સમજવું? અહીંયા જે ધામ છે એ કહેવા માત્ર કથન માત્ર ધામ છે, બાકી મહારાજની મૂર્તિનું વર્ણન છે એમ સમજવું। આ કેવી રીતે વર્ણન છે ખબર? આપણે અહીંયા તો ખબર નહીં, આપણે ઇન્ડિયામાં કેવું હોય કે માથું દુખતું હોય ને પછી ટેબ્લેટ લેવું ને તો કોઈને એમ કે તને તારી પાસે માથું દુખવાની ટીકડી છે એમ કે, હું પૂછે માથું દુખવાની ટીકડી તો મને આપને તને દુખાડવું છે, એ બોલે છે મને માથું દુખવાની ટીકડી આપ, પણ એનો ઊંડો હાર્દ શું છે? માથું દુખે છે ઉતરી જાય એવી ટીકડી આપ એમ। એમ અહીંયા જે અક્ષરધામનું સુખ કીધું કે અક્ષરધામના સુખને આગળ એટલે મહારાજની મૂર્તિનું સુખ સમજવું, આપણો સહજ શબ્દ પણ એમ છે ભગત અક્ષરધામમાં ગયા, અક્ષરધામમાં ગયા એનો મતલબ એવો થયો કે મહારાજની મૂર્તિના સુખની અંદર એ પહોંચી ગયો। અક્ષરધામ તો એક રહેવાનું કેવા સ્થળ છે, સ્થળમાં સુખ નથી, સુખ ક્યાં છે? મહારાજની મૂર્તિમાં છે, એમ અહીંયા અર્થ ઘટાડવો તો બાદ આવે નહીં, નહીં તો પરસ્પર ક્રોસ પોઈન્ટ થાય। એટલે અહીંયા મહારાજ એવું કહે છે મારા સુખમાં, એમ મારાનો કહેવાનો મતલબ મારા સુખમાં વૃત્તિ પહોંચી જાય તો બાકીનું બધું નકલ જેવું થઈ જાય, જે વાત મારા પંચાળાના પહેલામ કરી એ જ વાત અહીંયા કરી કે ઉત્તમ વિષયમાં હેત તૂટે એમ નથી, પણ મારા સુખમાં વૃત્તિ પહોંચી જાય તો ટળી જાય। અહીંયા પણ મહારાજ એવું કહે છે કે ભગવાનના સુખમાં વૃત્તિ પોગે બાકીનું બધું નકલ જેવું થઈ જાય, અને અચળ સુખ તો ભગવાનના ધામને વિશે છે। માટે પરમેશ્વરની વાત સાંભળતા સાંભળતા જો ભગવાન સંબંધી સુખ ઓળખાય તો જેટલું માયા થકી ઉત્પન્ન થયું છે તે સર્વે તુચ્છ જણાય, માયામાંથી જેટલું ઉત્પન્ન થયું બધું તુચ્છ જણાય। ક્યારે? તો ભગવાનના સુખમાં વૃત્તિ પહોંચે ત્યારે, ભગવાનના સુખનો અનુભવ કરે ત્યારે।
ભગવાનના સુખનો અનુભવ કર્યા સિવાય, એ સુખને માણ્યા સિવાય જગતનું ખોટું ખોટું થતું નથી. કારણ કે જીવને અટકવાનું સ્થાન તો જોઈને કંઈક ભગવાનની મૂર્તિ રૂપી થાન મળી જાય ત્યારે બીજામાંથી વૃત્તિ ટળી જાય છે. મારા દ્રષ્ટાંત આપ્યું, જેમ તાંબાનો રૂપિયો હોય એના કરતાં સોનામો રાથમાં આવે તો તાંબાનો રૂપિયો સહજમાં ફેંકી દે. કોઈ એમ કે આ તાંબાનો રૂપિયો તારી પાસે મને આપતો, હું તને આ સોનાનો રૂપિયો આપું, તો એટલે લઈ જા, જલ્દી લઈ જાય એમ. એમ ભગવાનના સુખમાં વૃત્તિ જ્યારે પોગે છે ત્યારે બીજું બધું ખોટું થઈ જાય. અને મહારાજે બહુ સરસ વાત કરી, જ્યારે ભગવાન સંબંધી સુખમાં દ્રષ્ટિ પહોંચે ત્યારે જેટલું માયિક સુખ છે તે સર્વે થકી વૈરાગ પામે છે, ને એક ભગવાનની મૂર્તિમાં જ હેત થાય છે. આને વૈરાગ કીધો મહારાજે. નહીતર જગતમાં વૈરાગનું રૂપ કેવું લોકો કહે છે ખબર છે? ગમે તેવા જૂના ને આવા ને તેવા કપડાં પહેરવા, મોસ્ટ શોખ ન કરવો. જો કે એક વૈરાગ એક સ્વરૂપ છે થોડું ઘણું, પણ સંપૂર્ણ વૈરાગ્ય તો ન કહેવાય. સંપૂર્ણ વૈરાગ્યની વ્યાખ્યા, વૈરાગ માટે તો શાસ્ત્રોને શાસ્ત્રો લખાણા, પણ વૈરાગ્યનું મૂળ સ્વરૂપ કોઈ પકડવા પામ્યું નહીં. એમ મહારાજે વૈરાગ્યનું સ્વરૂપ પકડ્યું એવું કોઈ પકડી ન શક્યો. શાસ્ત્રોને શાસ્ત્રો લખ્યા વૈરાગ્ય ઉપર, બહુ વર્ણન કર્યું, બહુ વ્યાખ્યા આપી, પણ મહારાજે તો શિક્ષાપત્રીની અંદર વૈરાગ્યના સ્વરૂપને એક શ્લોકે જરૂર ન પડી મહારાજને, એક પાદમાં સમાડી દીધું મહારાજ કે વૈરાગ્યનું રૂપ તો એ છે ભગવાન છે, ઇતર પદાર્થમાં પ્રીતિની એમનો વૈરાગ લો. શોર્ટમાં મહારાજ બતાવ્યો, અનેક શાસ્ત્રો જેને માટે મથતા હતા અને તેમ છતાં વૈરાગ્યનું ઓરિજિનલ સ્વરૂપ કોને કેવું. એમ કોઈ પૂછેલા વૈરાગ કોને કહેવાય, આમ લાંબી લાંબી મળે વ્યાખ્યા કરવા. ઘરમાં હેત ન હોય, બાપાનો હેત ન હોય, પિતામાં હેત ન હોય, માતામાં હેત ન હોય, કપડાં સારા પહેરતો ન હોય, સારું ખાતો, આમ મળે વર્ણન લાંબુ લાંબુ કરવા. ઘરમાં હેત ન હોય, માતામાં હેત ન હોય, પિતામાં હેત ન હોય, સારા કપડાં ન પહેરતો હોય, પણ સારું સારું ખાવું ગમતો હોય તો બસ રાગમાં પરિણમી જાય. વૈરાગનું રૂપ યથાર્થ કોઈ કહેવા માટે સમર્થ ન બન્યું, પણ પુરુષોત્તમ નારાયણ સર્વોપરી ભગવાનની શું વાત કહેવી. એક શબ્દમાં વૈરાગ્યની વ્યાખ્યા આપીને દુનિયાના કોઈ વિદ્વાનની તાકાત નથી કે એમ કહી શકે ભગવાન સ્વામિનારાયણ આપેલો વૈરાગ્યનું બિરુદ એ ખોટું છે. એમ યા તો યોગ્ય રીતે એનું પ્રમાણ નથી કર્યું, કોઈની તાકાત નથી કહી શકે. કારણ કે મહારાજ કેવળ બોલ્યા નથી, બરાબર સમજો, મહારાજ કેવળ બોલ્યા નથી, લખી નાખ્યું મહારાજે. બોલું લખવું બહુ ફરક છે, કારણ કે બોલેલું તો આકાશનો ભાગ કાલ કહી દેવા, ભાઈ હું ક્યાં બોલ્યો હતો. અંતે દાડો પર ટેપ રેકોર્ડ નહોતા કે કોઈ રેકોર્ડિંગ કરી લે. હે પણ જો કે આજ તો લખવા કરતા વધારે થયો, પણ શ્રીજી મહારાજ જે દિવસે બોલ્યા તે દિવસે તો જગતની અંદર કશું એવું નહોતું બોલેલા શબ્દને ગ્રહણ કરી શકાય. પણ મહારાજ કે બોલ્યા નહીં, લખાણ કરીને આપી દીધું કે વૈરાગ્યનું સ્વરૂપ આ જ હોય શકે, ભગવાન સિવાય બીજી જગ્યાએ પ્રીતિ નહીં, આનું નામ વૈરાગ્ય છે. નહીતર આપણે ઘણી ફેરી બિરુદ આપીએ, કોઈ સંસાર છોડીને સાધુ થવા જાય એટલે શું કે એને વૈરાગ્ય ઉપડ્યો. અરે ભલા, પણ હું તને ખાતરી કે એને વૈરાગ્ય ઉપડ્યો, બાધ્યો તો ભાગ્યો. ખાતરી શું કે આળસુનો સરદાર હતો એટલે ભાગ્યો, ખાતરી શું? ઘરબાર છોડે એટલે એમ મિનિંગ નથી થતો કે વૈરાગી છે. ત્યાગી જરૂર એને કહી શકાય, ઘરબાર છોડે એટલે ત્યાગી કહી શકાય, પણ વૈરાગી છે કે નથી એનું માપદંડ તો ત્યારે કરી શકાય કે એની વૃત્તિ ભગવાનમાં કેટલી રહે છે, એને ભગવાન સાથે કેટલો વેત છે, એ વૈરાગ્યનું સ્વરૂપ છે. મહારાજ પેલું વૈરાગ્યનું સ્વરૂપ બતાવ્યું કે માયિક સુખ છે તે સર્વે થકી વૈરાગ પામે છે, ને એક ભગવાનની મૂર્તિમાં હેત થાય છે. એક વૈરાગનું રૂપ કીધું. પ્રશ્ન કેવો છે? મહારાજ ત્રણમાંથી કોણ શ્રેષ્ઠ છે, ભગવાનનો અધિક પ્રીત કરાવનાર કોણ છે? એમાંથી મહારાજ કે વૈરાગ ઓળખાવ, વૈરાગ આને કહેવાય. હવે બીજું કહે છે એ વૈરાગનું સ્વરૂપ છે. હવે જ્ઞાનનું સ્વરૂપ કહીએ છીએ, જે જ્ઞાન નિરૂપણને વિશે બે શાસ્ત્ર છે, એક સાંખ્યશાસ્ત્ર અને બીજું યોગશાસ્ત્ર. પછી ભગવાન ભૂલી નહીં જતા, મૂર્તિ સંભાળતા જજો. તેમાં સાંખ્યશાસ્ત્રનો મત એ છે, જેમ આકાશ જે તે પૃથ્વી જળ તેજ વાયુ તેમાં વ્યાપક છે, અને આકાશ વિના એક અણુ પણ કાંઈ ખાલી નથી, તો પણ પૃથ્વી આદિકના જે વિકાર તે આકાશને અડતા જ નથી, તેમ પુરુષોત્તમ ભગવાન છે તેના આકાશની પેઠે માયિક વિકાર કોઈ અડતો જ નથી. એ વાર્તા
કૃષ્ણ તાપની ઉપનિષદમાં કહી છે, જે જ્યારે દુર્વાસા ઋષિ વૃંદાવનની વિશે આવ્યા ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને ગોપીઓને કહ્યું છે, દુર્વાસા ભૂખ્યા છે, માટે સર્વે થાળ લઈ જાઓ, લઈને જાઓ. પછી ગોપીઓએ પૂછ્યું છે, આડા યમુનાજી છે તે કેમ ઉતરાશે? ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે, યમુનાજીને તમે એમ કહેજો જે શ્રીકૃષ્ણ સદા બ્રહ્મચારી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓ હસતી હસતી યમુનાજીને કાંઠે જઈને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. પછી ગોપીઓએ ઋષિને જમાડતા તે ઋષિ સર્વના થાળ જમી રહ્યા. પછી ગોપીઓએ કહ્યું છે, અમે ઘેર કેમ કરીને જઈએ? આડા યમુનાજી છે. ત્યાર તે ઋષિએ પૂછ્યું છે, આવ્યા ત્યારે કેમ કરીને આવ્યા હતા? પછી ગોપીઓએ કહ્યું છે, શ્રીકૃષ્ણે એમ કહ્યું હતું જે અમે સદા બાળ બ્રહ્મચારી હોઈએ તો યમુનાજીને કહેજો જે માર્ગ દેજો. પછી યમુનાજીએ માર્ગ દીધો તે તમારી પાસે આવ્યા છીએ. તે વાત સાંભળી ઋષિ બોલ્યા છે, હવે યમુનાજીને એમ કહેજો જે દુર્વાસા સદા ઉપવાસી હોય તો માર્ગ દેજો. પછી ગોપીઓ હસતી હસતી જઈને એમ કહ્યું, ત્યારે યમુનાજીએ તત્કાળ માર્ગ દીધો. ત્યારે ગોપીઓ સર્વે એ બે વાત જોઈને અતિશય આશ્ચર્ય પામી, માટે ભગવાનનું સ્વરૂપ તો એવું આકાશની પેટે નિર્લેપ છે અને સર્વે ક્રિયાઓને કરતા થકા ભગવાન અકર્તા છે અને સર્વના સંગી થકા પણ અત્યંત અસંગી છે. એવી રીતે સાંખ શાસ્ત્ર ભગવાનના સ્વરૂપને નિર્લેપણે કહીને કહે છે. એવું સમજવું, એક સાંખ શાસ્ત્ર ને મતે જ્ઞાન છે. હવે યોગશાસ્ત્રને મતે કહીએ તે સાંભળો. યોગનો મત એમ છે, જેને ભગવાનનું ધ્યાન કરવું હોય તેને પ્રથમ દ્રષ્ટિ સ્થિર કરવી. તે દ્રષ્ટિ સ્થિર કરવા સારું ભગવાનની પ્રતિમા અથવા બીજું કાંઈ પદાર્થ હોય તેમાં પ્રથમ દ્રષ્ટિને ઠેરાવી, પછી એકને એક આકાર જોતા થકા દ્રષ્ટિ સ્થિર થઈ જાય ત્યારે તે ભેળું અંતઃકરણ પણ સ્થિર થઈ જાય છે. અને જ્યારે અંતઃકરણ સ્થિર થાય ત્યારે ભગવાનની મૂર્તિ હૃદયમાં ધારવી, તેમાં ધારણા કરનાર યોગીને પ્રયાસ ન પડે, સુખે ધરાય છે. અને જો પ્રથમથી અભ્યાસ કરીને અંતઃકરણ સ્થિર ન કરે તો જ્યારે ભગવાનનું ધ્યાન કરે ત્યારે બીજા પણ કેટલાક ટીખળ આડાઈને ઊભા રહે. માટે યોગ શાસ્ત્રનું એ સિદ્ધાંત છે, જે પ્રથમ અભ્યાસ કરીને વૃત્તિ સ્થિર કરવી ને પછી ભગવાન સંગાથે જોડવી, એમ જાણવું યોગ શાસ્ત્ર સંબંધી જ્ઞાન છે. એવી રીતે એ બે શાસ્ત્રને મતે કરીને જે સમજણ દૃઢ કરી તેનું નામ જ્ઞાન છે. જ્ઞાનનું નિરૂપણ જ્યારે મહારાજ કર્યું ત્યારે મહારાજ કે જ્ઞાન માટે બે શાસ્ત્રો છે, સાંખ્ય શાસ્ત્ર અને યોગ શાસ્ત્ર. એમાં પેલા મહારાજ સાંખ્ય શાસ્ત્ર લીધું કે સાંખ્ય શાસ્ત્ર એવું કહે છે કે આકાશ જેમ ચારે ભૂતની અંદર રહ્યો થકાય પણ વિરક્ત છે, પૃથ્વી જળ તેજ અને વાયુ એમાંથી કોઈ એને સ્પર્શવા માટે સમર્થ નથી થતું, નિર્લેપ છે, એમ પરમાત્મા ભૂમંડળની અંદર આવ્યા પછી માયાના તમામ ગુણને ગ્રહણ કર્યા પછી પણ પરમાત્મા નિર્લેપ રહે છે, આમ જે સમજવું એ મહારાજ કે સાંખ્ય શાસ્ત્રનું જ્ઞાન કહેવાય. પછી ત્યાં દ્રષ્ટાંત આપ્યું. કેવું દ્રષ્ટાંત આપ્યું? કે ગોપીઓને શ્રીકૃષ્ણ ભગવાન એમ કીધું, તમે દુર્વાસા મુનિને થાળ જમાડતા આવો. ત્યારે ગોપીઓએ પરમાત્માને પ્રશ્ન કર્યો કે આડા યમુનાજી છે, તમે કેમ જાશો, યમુનાજીને કેમ ઉતરશો? ત્યારે ભગવાને શું કીધું કે તમે યમુનાજીને એમ કહેજો કે ભગવાન જો નિર્વિકારી હોય અને અખંડ બ્રહ્મચારી હોય તો યમુનાજી માર્ગ દેજો, તો યમુનાજી માર્ગ દેશે. આ ચરિત્ર ભગવાને શું કામ કર્યું, સમજાય છે? શું કામ કર્યું? પરમાત્મા નિર્લેપ છે અને પરમાત્મા નિર્લેપ છે એની સાથે સાથે પરમાત્માની અંદર એકાત્મપણાને પામેલોનો ભક્ત પણ નિર્લેપ છે. જેમ પરમાત્માને માયા બાધ નથી કરી શકતી એમ પરમાત્માને પામેલ એનો એકાંતિક જે ભક્ત છે એ પણ અતિ સમીપને પામેલો એવો જે ભક્ત છે એ પણ પરમાત્માની માફક પરમાત્માને લઈને નિર્લેપ થાય છે. એ વાત ગોપીઓને ભગવાનને સમજાવી હતી અને ગોપીઓને એટલા માટે સમજાવી હતી કે ગોપીઓને પરમાત્માની સાથે હેત ઘણું હતું પરંતુ નિર્લેપ પડવાનો હેત નહોતો. સમજાય? કામે કરીને જે હેતુ હતું એ કામે કરીને દોષરૂપનું જે હેતુ હતું એ દોષરૂપનું હેતુને નષ્ટ કરી અને નિર્દોષ હેત ભગવાનને ભગવાનની સાથે ગોપીઓને થાય એવું ભગવાનને કરવું હતું. પણ ઘણીક વાત એવી હોય જે વાત કરી ન થાય, પ્રેક્ટિકલ કરે ને ત્યારે થાય, એટલે પરમાત્માએ લીલા કરી. જો એમ કેવું આવ્યું કે ભગવાન જયારે એમ કીધું કે યમુનાજી તમે કહેજો કે શ્રી કૃષ્ણ ભગવાન જો અખંડ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો, આટલું જ આ ભગવાન બોલ્યા ને તે ગોપીઓ હસવા માંડી એમ લખ્યું. લો, હું કામ હસવા માંડી, શું કામ હશે? હા બસ એટલું જ કે આ તો કેમ શક્ય બને, આપણી સાથે આટલું બધું હેત ધરાવે છે અને પાછા એમ કે અખંડ બ્રહ્મચારી હોય તો માગ દેજો. એનો મતલબ શું થયો કે આપણે જેમ એમની સાથે હેત કરીશ એમ જ આપણે જેમ એની અંદર અતિ ગુણિયલ છે, અતિ રૂપવાન છે એમ માની હેત કરીશ એમ જ ભગવાન આપણે આરે હેત કરે છે. આપણને જેમ કામાદિકના સુખની અનુભૂતિ થાય છે એમ એને પણ થાય છે. ગોપીઓને હજુ પરમાત્માની અંદરથી કામની ભાવનાનું સુખ હતું, પણ પરમાત્મા નિર્દોષ એ ભાવનાનું સુખ નહોતું આવતું. ભગવાનને બતાવતું તો ગોપીઓ જે કામનાનું સુખ છે તો કાંઈ નથી મારા નિર્લેપ સુખની આગળ, પણ એ ગોપીઓ શબ્દથી સમજે કેમ નહોતી, એટલે પરમાત્માએ લીલા કરી કે તમે જ્યારે મને નિર્દોષ સમજજો, મારા ભક્તને નિર્દોષ સમજશો ત્યારે તમે ખુદ નિર્દોષ બની જશો. નિર્દોષ બનશો તમે, નિર્દોષ બનશો એટલે પછી મારી સાથે નિર્દોષપણાનું જ્યારે હેત થશે ને ત્યારે તમને ખબર પડશે કે જગતના સુખમાં તો કાંઈ લેવાનું નથી. આવા નિર્દોષ ગોપીઓને બનાવવા માટે પરમાત્માએ લીલા કરી. ગોપીઓ ગઈ અને ગોપીઓએ પ્રાર્થના કરી. અસ્થિતિ હજી વિશ્વાસનો તો કામ કેમ કીધું, કમાલ કરે છે બાકી. પણ યમુનાજીની પાસે જઈને કીધું અને યમુનાજી માગ આપ્યો, ગોપીઓનો તો આશ્ચર્યનો પાર ન રહ્યો. આ કમાલ છે બાકી, આટલી આટલી આપણી સાથે લીલા કરણ, આ નિર્દોષ અખંડ બ્રહ્મચારી. અને હવે તો એ શંકા કરે એમ હતું નહીં, શું કામ નહોતું, એમને જે માગ આપી દીધો હતો એટલે પરમાત્માને નિર્દોષ સમજી ગઈ. ભક્તજનો, ભગવાનને નિર્દોષ સમજવા એ હજુ સરળ છે, પણ ભગવાનના એકાંતિક સંત અને ભક્તને નિર્દોષ સમજવા બહુ કઠિન કામ છે. એક બાબતમાં ગોપીઓ મેદાન મારી ગઈ, ભગવાનને નિર્દોષ સમજી ગઈ. ભગવાન કેવળ હું નિર્દોષ છું એમ નહીં, પણ મારા એકાત્મ ભાવને પામેલ મારો ભક્ત પણ નિર્દોષ છે એવું ભગવાનને જે દેખાડવું હતું. એટલે ગોપીઓ ગઈ દુર્વાસાની પાસે. ભગવાનને નિર્દોષ સમજવા, ભગવાનની સેવા કરી, પરમાત્માની પાસે અહંકાર મૂકી દેવો એ સરળ છે, પણ ભગવાનની સાથે એના ભક્તને નિર્દોષ સમજવા અને એની સેવા કરવી ઘણી કઠોળ છે. એ તો ભગવાનને સંપૂર્ણ નિર્દોષ સમજે અને પરમાત્માને એકાત્મ ભાવને પામેલા ભક્તને સંપૂર્ણ જ્યારે નિર્દોષ સમજે ત્યારે શક્ય બને. એકવાર મહારાજ દાદાના દરબારમાં બેઠા હતા, મારી લીલા કરી. મહારાજ કહે કે આ આ દાદા ખાચર એનો ગોલો કોણ બનશે, કે એનો ગોલો કોઈ બને ખરા કે આમાંથી સભામાંથી? કોઈ ઊભું થયું નહીં. ઘણા કીધું મહારાજ તમારો ગોલો થઈ, અને મહારાજ કેમ તો આ ગોપાળાન સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી એની બધાની સેવા કરીએ. મહારાજ કે ના ના, આ દાદા ખાચરનો કોઈ ગોલો થાય એમ ખરું? પરોધભાઈ ઉભા થયા, મહારાજ હું દાદા ખાચરનો ગોલો થાવ. મહારાજ બહુ રાજી થયા, બાથમાં ગાલીને મળ્યા અને મહારાજ કે અમારા અંતરના અભિપ્રાયને રહસ્યને તો આ પરોધભાઈ સમજી શક્યા છે. અમારો જેમ છે મહિમા તો આ પરોધભાઈ સમજી શક્યા છે. આમ કેમ બોલ્યા, ગોલો દાદા ખાચરનો થવાની કીધું એમ મહારાજ બોલત બરાબર છે કે જેમ છે દાદા ખાચરનો મહિમા પરોધભાઈ સમજે એમ બોલત બરાબર, પણ મહારાજ એવું ન બોલ્યા. મહારાજ કે જેમ છે અમારો મહિમા તો આ પરોધભાઈ સમજી શકે એમ હું કેમ બોલ્યા, એવું કેમ બોલ્યા છે? ભગવાનનો મહિમાને સંપૂર્ણ સમજાણો હતો. મહારાજ કે જેને ભગવાનનો મહિમા સંપૂર્ણ સમજાણો હોય એને ભગવાનના સંતનો અને ભગવાનના ભક્તોનો મહિમા સંપૂર્ણ હોય જ. અને આધારણ સમય ગ્રંથમાં લખ્યું જે એમ કે મને ભગવાનમાં ખૂબ એજ છે પણ એના સાધુ મન ન ગમે, જરા એ ન ગમે આપણને, એના ભગત આપણને જરાય ન ગમે, આપણે ભગવાનારે નિસ્બત. તો આધારાન સ્વામીના ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે, એને હું મારો ભક્ત જાણતો નથી, એને તો દંભેને પાખંડી સમજશે, મહારાજ પોતે બોલ્યા છે. ભક્તજનો આનો અર્થ અવળો ન ઘટાડવો, કારણ કે નિર્દોષ છે, નિર્લેપ છે એમ જે વાત કરી એ અતિ શ્રેષ્ઠ ભક્ત, અતિ શ્રેષ્ઠ સંત એ સંપૂર્ણ નિર્લેપ છે એમ સમજવું. પણ એટલું તો સમજી રાખવું કે બીજા બધા એ નિર્લેપ છે, પણ મારે તો હજી દોષ છે, માટે દોષને ટાળવો એમ પોતે પોતાનો વિચાર કરવો, બાકી બધા નિર્લેપ સમજવા. અને બીજા આપણને ગમે એટલા નિર્લેપ સમજતા હોય તેમ છતાંય આપણે તો આપણા વર્તમાનની અંદર સારધાર રહેવું. કોઈ આપણને ગમે એટલો નિર્લેપ સમજે તો આપણે તો સારધાર રહેવું, નહીતર પછી નિર્લેપમાં ઉપાધિ થાય ને હાવ નિર્લેપ થઈ જવાય. અને એમ કે વળી આડા પાટીની શું જરૂર છે, આમ આપણે તો નિર્લેપ છે, આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા, આમ એવો અર્થ ઘટાડવો નહીં. અહીંયા ભગવાન પોતાનું સ્વરૂપ નિર્દોષ છે એમ જ મારા સાધર્મ્યપણાને પામેલ મારા ભક્ત પણ નિર્દોષ છે એવું સમજાવવા માટે દુર્વાસા મુનિ પાસે મોકલ્યા. દુર્વાસા મુનિ જીમ્યા અને એમ કે આટલા બધા થાળ લઈને 16,100 થાળ લઈને મોકલે છે, એટલા બધા કરતા એક થાળ લઈને મોકલ્યા હતા, પણ હવે એને શું કેવું, એમ કહીને ગઈ મનમાં એકાદ થાળ તો માણ જેવ છે, પણ એક પછી એક, એક પછી એક જમતા જમતા તો ખલાસ કરી નાખ્યું. ખલાસ જ્યારે થઈ ગયું ત્યારે ગોપીઓ તો આશ્ચર્યમાં ગરકાવ બની ગયા, આનું પેટ કેવડું છે, આનું હમેડ્યું ક્યાં. પણ હજી દુર્વાસા નિર્લેપ ન સમજાણા. પણ જ્યારે પૂછ્યું કે હવે અમારે પાછું જાવું કેમ, તો કેમ આવ્યા ત્યારે કેમ આવ્યા હતા, તો કે એમ કે આવ્યા હતા જો શ્રી કૃષ્ણ બાળ બ્રહ્મચારી હોય તો યમુનાજી માગ દેજો, યમુનાજી માગ દીધો, પણ હવે કેમ કરું, તો કે આમ હું જાનું કહી દેજો ને, દુર્વાસા સદા ઉપવાસી હોય તો માગ દેજો. બોલ્યું તો તોળો મળી ખજવાળો બિચારી, આ 16,100 થાળ જીમી ગયા ને કે સદા ઉપવાસી. અને જેની કીધું યમુનાજી માગ આપ્યો, ગોપીઓને સંપૂર્ણ દુર્વાસા પણ નિર્દોષ સમજાણા, ભગવાન નિર્દોષ સમજાણા, ભગવાનના ભક્ત નિર્દોષ સમજાણા, મતલબ ગોપીઓ સંપૂર્ણ નિર્દોષ થઈ ગઈ. પણ વાત સમજવી ઘણી કઠિન છે. મહારાજ આ વાત કરીને ત્યારે કેટલાક દરબારોને શંકા ગઈ હતી કે મહારાજ આવી કેમ વાત કરે છે, 16,108 થાળ જમી જાય એવું તે કઈ શક્ય બનતા છે. સુરા ખાચરનો પ્રસંગ પ્રસિદ્ધ છે, રસોઈ આપીને સચ્ચિદાનંદ સ્વામી 500 સંતો જમી ગયા. બીજી એક રાજબાઈની વાત તમને કહું, આ વખતે રાજબાઈને પણ થોડો ઘણો સંકલ્પ થયો કે આટલું બધું કમાલ છે. પછી મહારાજને વિનંતી કરી, મહારાજ મારે સંતોન રસોઈ આપવી છે 500 સંતોન. મહારાજ કે ભલે 500 સંતોન રસોઈ બનાવી. અને પછી મહારાજને કે મહારાજ બધા સંતોન જમવા મોકલો. મહારાજ કે પેલા આ મોટા સદગુરુ છે ને જમાડજો, કે ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી આદિ 5 મોટા સદગુરુને જમાડો, પછી નાના સંતો આવશે. કે તે 5 સંતો જમવાઈ ગયા, તો જમતા જમતા બધું જમી ગયા. રાજભાઈ તપાસ કરે ને તો ખબર પડી અંદર કશું નથી, અને મૂંઝાણા. મહારાજની પાસે આવીને કે મહારાજ ઓલા તો 5 બધું જમી ગયા. મહારાજ કે તો બીજી બનાવી નાખો જલ્દી જલ્દી, બીજી 500 માણ રસોઈ બનાવી. મહારાજ કે મારા સંતોને મોકલો. મહારાજ કે ઓલા નજી એ અધૂરું છે ને, એને જરાક જમાડો. ફરી વાર જમવા લઈ ગયા ને તે ફરી વાર 500 જમી ગયા. પછી તો બહુ મૂંઝા. રાજભાઈ કે મહારાજ હવે તો સીધું ખલાસ થઈ ગયું, કે હવે શું કરવું, કે હવે રસોઈ બનાવે એમ કાંઈ છે નહીં, આ બધાને હું જમાડશું. મહારાજ કે બધા તૃપ્ત થઈ ગયા, કોઈ સંતોને ભૂખ નથી. મહારાજને કે મારે જીમ્યા વિના, મહારાજ કે તમે એકને જમાનો ને, આ અમારા એકાંતિક મહાપરમહંસે બ્રહ્મનિષ્ઠ એક જમે તો અનંત મુક્તો જમી જાય, સાથે અનંત મુક્તો જમે. અનંતને તમે જમાડ્યા, 5 નથી જમાડ્યા, અનંતને જમાડ્યા છે. ભગવાનના જે ભક્ત છે એટલા બધા નિર્દોષ નિર્ગુણ સ્થિતિને પામેલા હોય છે, એને માટે આપણી પાસે કોઈ શબ્દ નથી, આપણી બુદ્ધિ પણ એના સુધી પહોંચે એમ નથી. પણ એટલું જરૂર, એટલું તો સમજી જ રાખવું કે ભગવાનને, ભગવાનના એકાંતિક સંતો ભક્તો સંપૂર્ણ નિર્દોષ છે, તો પોતે સંપૂર્ણ નિર્દોષ થઈ જાય છે. અહીંયા મહારાજે સાંખનો મત લઈને એમ કીધું કે જગત આખું ખોટું છે, જગત આખું ખોટું છે, પણ ભગવાન અને ભગવાનના સંતો કે ભક્તો એ ખોટા નથી, એ સાચા છે.
એની વિશે સાચાપણાની ભાવના રાખી અને કોઈ જો એની સાથે અતિશય પ્રીત કરે છે તો પ્રીતનો કરનારો પોતે નિર્દોષ થઈ જાય છે, એ સાંખનો મત છે. એની ઉપલક ક્રિયા અલગ દેખાય છે અને હકીકત એની સ્થિતિ અલગ છે. આવી સ્થિતિએ જે વર્તે છે એ ભગવાનના ખરેખર સંત અને ભક્તને સામાન્ય જેવું સમજી શકતો નથી. બીજી યોગની વાત કરી કે દ્રષ્ટિ જ્યારે સ્થિર થાય છે, દ્રષ્ટિ જ્યારે સ્થિર થાય ત્યારે અંતસ્કરણ સ્થિર થાય છે. અંતસ્કરણ સ્થિર થાય ત્યારે જ પરમાત્માની મૂર્તિ હૃદયમાં ધાર્યામાં આવે છે. બીજી વાત કરી કે દ્રષ્ટિને પહેલાં સ્થિર કરવી, ક્યાં કરવી? તો ભગવાનની મૂર્તિ સામે જોઈને કરવી અથવા તો અન્ય પદાર્થ જોઈને કરવી. પણ ભગવાનનો ભક્ત એવો જ દાખલો કરે, પરમાત્માની મૂર્તિને સામે જોતા જોતા દ્રષ્ટિને સ્થિર કરે. કારણ કે અન્ય જગ્યાએ જો સ્થિર દ્રષ્ટિને કરવા જાય તો શું બાધા આવે? આ મન ક્યારેક અયોગ્ય વિકાર પણ કરી બેસે, એ મહારાજે લોયાના 11મા વચનામૃતમાં કીધું છે. અસત્પુરુષ એમ જ કહે છે કે જ્યાં મન જાય ત્યાં વૃત્તિને રોકવી, સ્ત્રી આદિકમાં જાય ત્યાં રોકવી. પણ પછી મહારાજ કે નાના સંતો તમે એવી ભૂલ કરશો નહીં. એટલે આપણે અહીંયા પણ એમ જ સમજવું, જ્યાં જાય ત્યાં માને પરમાત્માની મૂર્તિમાં એમાં વૃત્તિને સ્થિર કરવી. દ્રષ્ટિ અને હકીકત છે એ તો અનુભવ કરશો ત્યારે ખ્યાલ આવશે. દ્રષ્ટિ પ્રથમ સ્થિર થશે, પછી અંતસ્કરણ સ્થિર થશે. અંતસ્કરણ સ્થિર કોને થયું કહેવાય? સંકલ્પ વિકલ્પ બંધ થઈ જશે એનું નામ અંતસ્કરણ સ્થિર થયું કહેવાય. અને અંતસ્કરણ સ્થિર થશે ત્યારે પરમાત્માની મૂર્તિ દેખાશે. આ જ્ઞાનનું રૂપ કીધું. પછી એ ભક્તિનું રૂપ કહે છે. હવે ભક્તિની રીત તો એમ છે, જે જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે સમુદ્રમાંથી લક્ષ્મીજી નીસર્યા. પછી લક્ષ્મીજીએ હાથમાં વરમાળા લઈને વિચાર કર્યો, જે વરવા યોગ્ય કોણ છે તેને વરું. પછી જ્યાં તપાસીને જોયું ત્યાં તો જેમાં રૂપ તેમાં રૂડા ગુણ નહીં, ને જેમાં કોઈ ગુણ તેમાં રૂપ નહીં. એવી રીતે ઘણાકને વિશે મોટા મોટા કલંક દીઠ્યા. પછી દેવતા માત્ર તથા દૈત માત્ર તેને કલંકના ભર્યા દેખીને સર્વગુણે કરીને સંપૂર્ણ અને સર્વે દોષી રહિત ને સર્વગુણના નિદાન એવા અનેક એવા એક ભગવાનને દીઠા, ત્યારે લક્ષ્મીજીને ભગવાનને વિશે દ્રઢ ભક્તિ થઈ. પછી અતિ પ્રેમે કરીને ભગવાનને વરમાળા પહેરાવી ને ભગવાનને વર્યા. માટે એવા કલ્યાણકારી ગુણને જે જાણવા, એ પરમેશ્વરનો દ્રઢ આશ્રય કરવો તેનું નામ ભક્તિ છે. લક્ષ્મીજી પ્રગટ થયા, વરવાનો વિચાર કર્યો. બધાને સામે જોયું તો રૂપ જોઈએ, એમાં ગુણ ન જોઈએ, ગુણ જોઈએ એમાં રૂપ ન જોઈએ. આમાં એક પ્રશ્ન થાય આપણને, ગુણ જોઈએ એમાં રૂપ ન જોઈએ, રૂપ જોઈએ એમાં ગુણ ન જોઈએ, તો રૂપ કોના મળશે? દેવોમાં કે દૈત્યોમાં? હે, તો ગુણ કોમાં હશે? ગુણે દેવામાં, રૂપે દેવામાં. તો આમાં તમારે એમ કીધું રૂપ જે એમાં ગુણ નો જાય, ગુણ જે એમાં રૂપ ન જોયું. મહદંશે દૈત્યો છે ને, દૈત્યો એ તો આપણે ચિત્રમાં દોરીએ છીએ, બાકી બહુ સ્વરૂપવાન હોય છે. અને બીજા નંબરમાં ગુણની જે વાત આવી, એ ગુણની વાત એ ત્રણ ગુણથી પર નિર્ગુણ ગુણની અહીંયા વાત નથી. જેની અંદર ગુણ દેખાય એ કયા હતા? માયિક ગુણે યુક્ત હતા. અને રૂપ દેખાતા તે પણ કેવા હતા? માયિક રૂપે યુક્ત હતા. માયિક ઇન્દ્રિય અંતસ્કરણના માધ્યમથી સર્જાયેલા રૂપો હતા. એટલે લક્ષ્મીજીને રૂપે ન ગમ્યું અને એના ગુણે ગમ્યા નહીં. પછી એને શું ગમ્યું? ભગવાન ગમ્યા. શું કામ? પરમાત્માની અંદર માયિક ગુણે નહોતા, માયિક રૂપે નહોતું. અને બે પાછા હતા, શું હતું? દિવ્ય ગુણે હતા, દિવ્ય રૂપી હતું. એટલે લક્ષ્મીજી પરમાત્માને વિશે અતિશય પ્રેમ લક્ષણ ભક્તિ કરીને વર્યા. અતિશય દ્રઢ ભક્તિ કરવી, એનો મતલબ એમ થયો કે બીજાની અંદર ગમે તેટલા રૂપ હોય અને ગમે તેટલા ગુણ હોય. મારું ઊંડાણનું રહસ્ય એવું છે કે ભક્તિ સાચી ત્યારે કહેવાય કે અન્યની અંદર ગમે તેટલા ગુણ હોય અને ગમે તેટલા રૂપો હોય તોય પણ એ સર્વેનો ત્યાગ અને એક પરમાત્માને અનન્ય ભાવથી ભજવું એમનો ભક્તિ છે. આવું મારે જે નિરૂપણ કર્યું. પણ આમાં કોણ શ્રેષ્ઠ અને કોણ ન્યૂન એ તો કાંઈ આવ્યું જ નહીં.
એ વાર્તા સાંભળીને મુક્તાનંદ સ્વામી શ્રીજી મહારાજને પૂછ્યું, હે મહારાજ, જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ એની વિશે પરમેશ્વરને વિશે પ્રીતિ થયાનું કેની વિશે અધિક દૈવતા એવું તે સમજાણું નહીં. આમ એવું તો કે આવ્યું નહીં. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભક્તિની વિશે દૈવત ઘણું છે અને જ્ઞાન વૈરાગ્યમાં દૈવત તો છે પણ ભક્તિ જેટલું નથી, અને ભક્તિ તો અતિ દુર્લભ છે. તે ભક્તિવાળાના લક્ષણ આવા હોય છે જે જ્યારે જીવોના કલ્યાણ અર્થે ભગવાન મનુ જેવી મૂર્તિ ધરીને પૃથ્વી વિશે વિચારે છે ત્યારે ભગવાનના કેટલાક ચરિત્ર તો દૈવીય હોય અને કેટલાક ચરિત્ર તો માયિક જેવા હોય. તે જ્યારે ભગવાને કૃષ્ણ અવતાર ધાર્યો ત્યારે દેવકી વસુદેવને ચતુર્ભુજ દર્શન દીધું તથા ગોર્ધન તોળ્યો તથા કાળીય નાગને કાઢીને યમુનાજીનું જળ નિર્વિશ કર્યું તથા બ્રહ્માનો મોહ નિવારણ કર્યો તથા અકૃજીને યમુનાના જળને વિશે દર્શન દીધું તથા મલહસ્તી કંસાદિક દુષ્ટને મારીને સર્વ યાદવનું કષ્ટ નિવારણ કર્યું તેમજ રામાવતારને વિશે ધનુષ ભાંગ્યું તથા રાવણાદિક દુષ્ટને મારીને સર્વે દેવતાનું કષ્ટ નિવારણ કર્યું ઇત્યાદિ જે પરાક્રમ તે ભગવાનના દિવ્ય ચરિત્ર કહેવાય. અને સીતાહરણ થયું ત્યારે રઘુનાથજી રોતા રોતા ઘેલા જેવા થઈ ગયા તથા કૃષ્ણાવતારમાં કાળિયવનની આગળ ભાગ્યા તથા જરાસંઘની આગળ હાર્યા ને પોતાની રાજધાની જે મથુરા તેને તજીને સમુદ્રના બેટમાં જઈ વસ્યા ઇત્યાદિક જે ભગવાનના ચરિત્ર તે પ્રાકૃત જેવા જણાય છે. માટે દિવ્ય ચરિત્ર હોય તેમાં તો પાપી હોય તેને પણ દિવ્યપણું જણાય, પણ જ્યારે ભગવાન પ્રાકૃતિક ચરિત્ર કરે ને તેને વિશે પણ જેને દિવ્યપણું જણાય ત્યારે તે પરમેશ્વરનો ભક્ત સાચો. અને ભગવાને ગીતામાં કહ્યું છે, જે જન્મ કર્મ ચ મે દિવ્ય મેવમ યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દેહમ પુનર્જન્મ નૈતિ મામેતિ સો અર્જુન. એ શ્લોકનો એમ અર્થ છે, જે હે અર્જુન, મારા જન્મને કર્મ તે દિવ્ય છે, તેને જે દિવ્ય જાણે તે દેહને મૂકીને ફરી જન્મને નથી પામતો, મને જ પામે છે. માટે જે ભગવાન દિવ્ય ચરિત્ર કરે તે તો ભક્ત કે અભક્ત બેયને દિવ્ય જણાય, પણ જ્યારે ભગવાન મનુષ્યના જેવા પ્રાકૃત ચરિત્ર કરે તો પણ તેની વિશે જેને દિવ્યપણું જણાય, પણ કોઈ રીતે ભગવાનના ચરિત્રમાં અભાવ આવે નહીં એવી જેની બુદ્ધિ હોય તેને પરમેશ્વરની ભક્તિ કહેવાય, અને એવી ભક્તિ કરે તે જ ભક્ત કહેવાય. એ શ્લોકમાં કહ્યું જે ફળ તે આવા ભક્તને જ થાય છે. અને જેમ ગોપીઓ ભગવાનના ભક્ત હતા તે કોઈ રીતે ભગવાનનો અવગુણ લીધો જ નહીં, અને રાજા પરીક્ષિતે તો ગોપીઓની વાત સાંભળી એટલામાં જ ભગવાનનો અવગુણ લીધો. પછી શુકજીએ ભગવાનનું સમર્થપણું દેખાડીને તે અવગુણને ખોટો કરી નાખ્યો. માટે જે જે ભગવાન ચરિત્ર કરે તે સર્વેને ગોપીઓની પેઠે દિવ્ય જાણે,